நமோரியம் நமோ சித்தானம் நமோ அயதியானம் நமோ வஜ்ராயானம் நமோ சவசாகுணம் ஸ்வரூப சமஜா வினா பாம்யோ துக்கானந் சமஜாவ்யூதே பத நமோ ஸ்ரீ சதகுரு பகவன். வர்த்தமான ஆகாரமா மோக்ஷ மார்க பகுலோ விசாரவா ஆத்மார்த்தினே பாக்யோ அத்ர அகோ. கோயில் கிரியா ஜட தைரயா சூஷ்க ஜானமா கோய் மானே மார்க மோக்ஷனோ கருணா உபஜேஜோ. பாய கிரியா மாராச்சிதா அந்தர பேதனகாய் ஞான மார்க நிஷேதா தேஹ கிரியா ஜட ஆய் பந்த மோட்சே கல்பனா பாக்கே வாணி மாய் வர்த்தே மோஹாவேஷமா சுஷ்க ஜானிதே ஆய். வைராகியாதி சஃபலதோ ஜோஸ ஆத்ம ஜான் இமஜ ஆத்ம ஜானனி ப்ராப்தி தரானிதான். த்யாக விராக நசீதமா தாயன தேனே ஜான் அட்கே த்யாக விராகமா தோ பூலே நிஜ பான். જ્યા જ્યા જે જે યોગ્ય છે તહાં સમજવું તે ત્યાં ત્યાં તે તે આચરે આત્માથી જન એ સેવે સદગુરુ ચરણને ત્યાગી દૈનિજ પક્ષ પામે તે પરમાર્થને નિજ પદનો લે લક્ષ. ஆத்ம ஜான சமதர்ஷிதா விசரே உதய பிரயோக் அபூர்வ வாணி பரமஸ்ரு சதகுரு லக்ஷணயோக். ஆத்மசித்தி சாஸ்திர விராஜமான છે. અહીં 10 ગાથાનો આપણે પાઠ કર્યો. બીજી વાર આપણે 11 નંબરની ગાથાથી લઈને આપણે 20 નંબરની ગાથા સુધીનો પાઠ કરશો. જો આજે આપણે આત્મસિદ્ધિ શાસ્ત્રમાં 39 નંબરની જે ગાથા છે એ ગાથાથી ચર્ચા પ્રારંભ કરવાની છે. 38 નંબરની ગાથા સુધી આપણે ચર્ચા કરી હતી. હવે આજે આપણે 39, 40, 41 અને 42 આજે આપણે જે આત્માર્થીના લક્ષણ છે એ આત્માર્થીના લક્ષણનું ટોપિક આજે આપણે પૂરું કરશું. એના પછી શત પદ નામક નામ કથન એટલે જે 6 પદ છે, આત્મા છે, આત્મા નિત્ય છે, આત્મા કરતા છે, ભોગતા છે, મોક્ષ છે અને મોક્ષનો ઉપાય છે, એવા જે 6 પદનું વર્ણન છે એ આપણે નેક્સ્ટ ક્લાસથી ચાલુ કરશું. આજે આપણે છેલ્લી જે આ 4 ગાથા છે આત્માર્થીના લક્ષણ એ ગાથાઓ આપણે પૂરી કરી. જો અહીંયા ગુરુદેવજી પ્રવચનો તમે વાંચશો તો એમાં તમને મળશે કે ગુરુદેવજી કહે છે કે આ આત્મસિદ્ધિ જે શાસ્ત્ર છે એમાં આત્માર્થીના લક્ષણ જે છે એ પૂરો થશે ને એ પ્રકરણ ત્યારે 3 અધિકાર પૂરા થયા એમ કે છે. હમણાં સુધી આત્મસિદ્ધિ શાસ્ત્રમાં 3 અધિકાર પૂરા થયા. 11 અધિકારથી આત્મસિદ્ધિ પૂરી થશે. ગુરુદેવજી કહે છે કે 11 અધિકારથી આત્મસિદ્ધિ શાસ્ત્ર પૂરી થશે. એટલે 11 અધિકાર રુદ્રેશ્રીએ આમાં કર્યા છે. 3 અધિકાર પૂરા થશે જ્યારે આપણે આજે આ જે 42 નંબરની ગાથા છે એ ગાથા આપણે કરશું ત્યારે 3 અધિકાર પૂરા થશે. સૌથી પહેલો અધિકાર સદગુરુનું સ્વરૂપ, બીજો અધિકાર મતાર્થીનું લક્ષણ અને ત્રીજો અધિકાર છે આત્માર્થીના લક્ષણ. તો સદગુરુનું સ્વરૂપ, મતાર્થીના લક્ષણ અને આત્માર્થીના લક્ષણ એમ કરીને 3 અધિકાર પૂરા થશે. હવે આજે 39 નંબરની જે ગાથા છે એ ગાથા આપણે દેવાની છે. 39 નંબરની ગાથા જો, ગયા વખતે આપણે 38 નંબરની ગાથા લીધી હતી, બહુ માર્મિક ગાથા હતી. કષાયની ઉપશાંતતા માત્ર મોક્ષ અભિલાષ, ભવે ખેદ પ્રાણી દયા ક્યા આત્માર્થ નિવાસ. આત્માર્થીના લક્ષણ અહીંયા કહે છે કે આત્માર્થપણું કયા જીવની પંક્તિમાં નિવાસ કરશે, પ્રગટ થશે, વૃદ્ધિ પામશે, પૂર્ણતાને પામશે, રહી શકશે, એ કેવી પાત્રતા હોવી જોઈએ. તો અહીંયા એ પાત્રતા ગણાવે છે. તો ઘણી બધી પાત્રતા ગણાવી અને 38 નંબરની ગાથામાં ઘણી બધી પાત્રતા પાછી કીધી. કશાયની ઉપશાંતા, કોઈ પણ ઉદય પ્રસંગ આવે, કોઈ પણ જળ ચેતનનું પરદ્રવ્યનું પ્રણમન થાય, એ પ્રણમનમાં જે આત્માર્થી છે, જે મોક્ષાર્થી છે, જે તત્વજ્ઞાની છે, તત્વ અભ્યાસી છે, તત્વ પ્રેમી છે, જેને સમ્યક દર્શનની પ્રાપ્તિ કરવી છે, પોતાના આત્માનું કલ્યાણ કરવું છે, નિર્વાણ પદને પામવું છે, સુખી થવું છે, મોક્ષ માર્ગ ઉપર જેને ચાલવું છે, એવા જીવના લક્ષણ કેવા હોવા જોઈએ, એની પાત્રતા કેવી હોવી જોઈએ. તો કે છે કષાયની ઉપશાંતતા. કષાયની ઉપશાંતતા, કષાય એનો ઘણો ઉપશમિત થયો હોવો જોઈએ, એટલે કે મંદ ઉપશાંત એટલે મંદ. કષાય કેવો હોવો જોઈએ, વાતે વાતે જે જીવને ક્રોધ આવી જાય, માન આવી જાય, કર્તૃત્વ આવી જાય, એની ભાષામાં પણ તમે જો તમને સમજાઈ જશે કે આને કર્તૃત્વ ભાસે છે, માન ભાસે છે, ક્રોધ ભાસે છે. તો એવા જે કષાય ભાવથી જેનું ચિત્ત મલિન છે એવો ખરેખર આત્માર્થી નથી, એવો જીવ આત્માર્થી કહેવાને લાયક નથી. તો આત્માર્થી જીવ કેવો હોય, તો કે એની કષાયની કેવી હોય, તો કે એની કષાયની અત્યંત ઉપશાંતતા હોય, મંદતા હોય, એક્સેપ્ટન્સ પાવર એનો ઘણો વધી ગયો હોય તત્વજ્ઞાનના બળે, બરાબર છે. તો એ રીતે 38 નંબરની ગાથામાં માત્ર મોક્ષ અભિલાષ, એને સંસારથી, ભોગ આદિથી, ઉદય આદિથી, પરદ્રવ્ય આદિથી બીજું કાંઈ નથી જોતું, કોઈ અભિલાષા નથી, કોઈ આશા નથી, કોઈ ઈચ્છા નથી, કોઈ વાંછા નથી, કોઈ તૃષ્ણા નથી, કોઈ લોભ નથી, કોઈ માંગણી નથી, કોઈ ચાહના નથી, કોઈ વસ્તુની દરકાર નથી, કોઈ વસ્તુની મહિમા નથી. એને ખાલી મોક્ષ જોઈએ છે, એને મોક્ષ સ્વરૂપમાં રહેવું છે, એને મોક્ષ રૂપે પરણવું છે, એને મોક્ષ દશા જોઈએ છે, એને છૂટવું છે, એને સંસારનો, પરિભ્રમણનો, વિભાવનો, વિકારનો, વિકલ્પનો, રાગદ્વેષના ભાવનો થાક લાગ્યો છે. સમજાય છે, એવો જીવ પાત્ર છે. રાગદ્વેષના ભાવોનો એને થાક લાગ્યો છે, એ થાકી ગયો છે ભવભ્રમણ, એને ડર લાગે છે કે મિથ્યાત્વ સહિત હું પરમીશ, આગળ જઈશ, કલ્યાણ નહીં કરું, પોતાની ઓળખાણ નહીં કરું, પીછાણ નહીં કરું, પોતાને અંદરમાં શ્રદ્ધામાં નહીં લઉં તો મારું શું થશે, એવો એને અંદરમાં ભવે ખેદ, એને અંદરમાં ભવનો ખેદ છે, પરિભ્રમણનો ખેદ છે, દુઃખ છે, ડર છે, ભય છે, થાક છે, એવા જીવનું કામ છે. હવે ખેદ પ્રાણી દયા, પ્રાણી દયા એટલે કે એને પોતાની અને પરની નિરંતર દયાનો ભાવ, પોતાને પર જીવો પ્રત્યે પોતાની ને પરની દયા વર્તે છે. હવે ખેદ પ્રાણી દયા, કોઈ પણ જીવની હિંસા થાય તો એને દુઃખ થાય છે. કૃપાળુ દેવ નું હૃદય કેટલું કોમળ હતું, પ્રણામ કેટલા વિશુદ્ધ હતા, કશાય કેટલી મંદતાને પામી હતી. વિચાર કરો તમે કે કોઈ પણ જીવની હિંસા એક દૂધી સમારતા સમારતા એમના આંખમાંથી આંસુ જતા હતા કે આમાં વનસ્પતિ કાયના જીવો છે. તો એ પ્રમાણે ભવે ખેદ પ્રાણી દયા ત્યાં આત્માર્થની. હવે આ મેં કેમ લીધું પહેલા, કારણ કે આનાથી કનેક્ટેડ 39 નંબરની ગાથા છે. દશાન એવી જ્યાં સુધી જ્યાં પહેલાની દશા ગણાયેલી ને પાત્રતા દશા દશા દશાની વાત કરે છે. જો અહીંયા ક્રિયાની વાત નહીં, આની પછી પણ દશા શબ્દ છે. આની પછીની ગાથામાં પણ દશાન એવી જ્યાં સુધી આવી દશા આવી પાત્રતા આવી યોગ્યતા આવી ભાવભૂમિ તૈયાર નથી થતી જીવની આત્માથીના બધા લક્ષણ અંદરમાં નથી પ્રણમતા ત્યાં સુધી શું કહે છે, દશાના એવી જ્યાં સુધી જીવ નહે નહીં જોગ મોક્ષ માર્ગ પામે નહીં મતેના અંતર રોગ. બરાબર, બહુ સરસ ગાથા છે. દશાના એવી જ્યાં સુધી જીવ લહે નહીં જોગ, જોગ એટલે જીવ જ્યાં સુધી આવી દશા રૂપે નહીં પ્રણમે, જોગ એટલે એના સહયોગમાં આ દશા નહીં આવે, એની પ્રણતિમાં જ્યાં સુધી આ દશા નહીં પ્રણમે, આવી પાત્રતા નહીં પ્રણમે, આત્માર્થીના બેસિક લક્ષણ અંદરમાં નહીં પ્રગટ થાય ત્યાં સુધી મોક્ષ માર્ગને પામશે નહીં, મોક્ષ માર્ગની શરૂઆત નહીં થાય. દશાના એવી જ્યાં સુધી જીવ લહે નહીં જોગ, જોગ એટલે એ પ્રકારનું પ્રણમન નહીં થાય જ્યાં સુધી એ પ્રકારનો સહયોગ નહીં બને પ્રણામનો જ્યાં સુધી ત્યાં સુધી મોક્ષ માર્ગ પ્રારંભ નહીં થાય. પૂર્વમાં આત્માર્થીના જેટલા પણ લક્ષણ કીધા અહીંયા કચાઈની ઉપશાંતા માત્ર મોક્ષ અભિલાષ ભવે ખેદ પ્રાણી દયા સમજાય છે. પછી જે અંતરંગમાં વિચારધારા ઉપડે સદગુરુનો યોગ શોધે કામ એક આત્માર્થીનું બીજો નહીં મન રોગ. તો આ પણ એક યોગ્યતા પાત્રતા છે કે એને બીજો કોઈ મન રોગ બીજી કોઈ છાતી લાભ પૂજાની અપેક્ષા વાંછા ઈચ્છા નથી. એક આત્માર્થી આત્માર્થી બનવું છે. કામ એક આત્માર્થનું, કામ એક આત્માર્થનું, એને પ્યોર આત્માથી બનવું છે. કોઈ દોષ વગર, કોઈ પણ કામના વગર, કોઈ પણ ખાતી લાભ પૂજા આદિની તૃષ્ણા વગર. તો આ જે બધા આત્માથીના જે બધા લક્ષણ છે, પાત્રતા છે, જ્યાં સુધીના પાત્રતા નહીં કેળવે નહીં પ્રગટ થાય આપણે આપણી માટે લેવાનું છે. આપણે એ નથી જોવાનું કે ઓલો જીવ પાત્ર છે, ઓલો જીવ આત્માથી છે, ઓલો જીવ મોક્ષ માર્ગ લાયક છે, ઓલા જીવ ના કશાય મંદ છે, ઓલો જીવ કેવો છે, ઓલો જીવ શું કરે છે, એનો કેટલો અભ્યાસ છે, એનો કેટલો સ્વાધ્યાય છે, એ નથી જોવાનું. આપણે આપણી પ્રણતિને ટટોલવાની છે. આપણી અંદરમાં આવી દશા જ્યાં સુધી પ્રગટ નહીં થાય, જીવ લહે નહીં જોગ જ્યાં સુધી આવો ઉપયોગ અંદરમાં નહીં પ્રગટ થાય, પાત્રતા નહીં પ્રગટ થાય, મોક્ષ માર્ગની શરૂઆત નહીં થાય. મટેના અંતર રોગ, અહીંયા રોગ એટલે મોહ રાગ દ્વેષ ના જે પ્રણામ છે અંતરંગમાં, જે મિથ્યાત્વ અજ્ઞાન અવિરતિ અસંયમ પ્રમાદ કશાય યોગ જે વિકૃતિ છે એ નહીં મટે. મૂળ અંતરનો જે રોગ છે એ નહીં મટે, એનો અભાવ નહીં થાય, મોક્ષ માર્ગ પ્રારંભ નહીં થાય, સમ્યક દર્શનની પ્રાપ્તિ નહીં થાય, અતિન્દ્રિય આનંદની પ્રાપ્તિ નહીં થાય, આત્માનું અવલંબન નહીં લઈ શકે જ્યાં સુધી આવી દશા નહીં થાય ત્યાં સુધી. કેવી દશા? દશા ના એવી જ્યાં સુધી, એવી એટલે આવું આત્માર્થ પણ પ્રગટ નહીં થાય. સમજાય છે? સ્વાધ્યાય કરવાનો અંદરથી ભાવ નહીં આવે, વસ્તુ સ્વરૂપને સમજવાનો અંદરથી જ્યાં સુધી ભાવ નહીં આવે, તત્વ નિર્ણયનો જ્યાં સુધી અંદરથી ભાવ નહીં આવે ત્યાં સુધી મોક્ષ માર્ગ પ્રારંભ નહીં થાય. જીવને અંદરથી પોતાનું બહુમાન આવવું જોઈએ, અંદરથી પોતાની ખુમારી આવી જોઈએ, અંદરથી પોતાની મસ્તી આવી જોઈએ, અંદરથી પોતાનું કાર્ય કરવા માટેનો ઉત્સાહ આવવો જોઈએ, એવો ઉત્સાહ જાગવો જોઈએ, તો કામ થશે. દશાના એવી જ્યાં સુધી આવી આપણે કહીએ ને પાંચ લબ્ધી દશા, પાંચ પૂર્વની દશા, સમ્યક દર્શન પહેલાની દશાની વાત કરે છે. પૂર્વની દશા કે પૂર્વની જે દશા છે એ કેવી હોવી જોઈએ? એક આત્માની દશા કેવી હોવી જોઈએ? પૂર્વ દશા, સમ્યગ્દર્શન પહેલાની દશા, સમ્યગ્દર્શન પહેલાની પાત્રતા, સમ્યગ્દર્શન પહેલાનો પુરુષાર્થ, સમ્યગ્દર્શન પહેલાનો તત્વ નિર્ણય, સમ્યગ્દર્શન પહેલાનો અભ્યાસ, સમ્યગ્દર્શન પહેલાનું તત્વ જ્ઞાન, એ કેવું હોવું જોઈએ? એની દશા કેવી હોવી જોઈએ? એનો વૈરાગ કેવો હોવો જોઈએ? એની વિરક્તા કેવી હોવી જોઈએ? સંસાર શરીર ભોગોથી થાકેલો હોવો જોઈએ. આત્માનું કાર્ય કરવાનો અતિ ઉત્સાહ, અતિ ઉત્સાહ જેને અંદરથી વર્તે એવા જીવનું કામ છે. પોતાનું કાર્ય કરવાનો અતિ ઉત્સાહ છે. જેને પૈસાની રૂચિ છે, જેને ધન દોલતની રૂચિ છે, એને કમાવા માટેનો ઉત્સાહ જોવો, એને વધારવા માટેનો ઉત્સાહ જોવો. સમજાય છે? એવી રીતના જેને અંદરમાં પોતાના આત્મકલ્યાણ કરવાની અંદરથી રૂચિ છે, એનો ઉત્સાહ જેવો તમે કેવો હોવો જોઈએ? તો કે છે, એવી દશા, એવી અંદરની પ્રણતિ, એવી અંદરની વિરક્તા, એવો અંદરનો વૈરાગ, બાહ્ય ક્રિયા નહીં, કે કેટલા ઉપવાસ કર્યા, કેટલું શરોક્ષણ છે, એને કેટલી રૂચિ છે, કેટલી તીખી તમન્ના છે, તલસ છે, તડપ છે, પોતાનું કાર્ય કરવા માટે કેટલો તૈયાર થયો. માતાજી કહે ને, આ તો થાકેલા, આ તો હારેલાનું અને થાકેલાનું કામ છે. જે જીવ સંસારથી થાકી ગયો છે, વિભાવથી થાકી ગયો છે, એનું કામ છે. તો દશાના એવી જ્યાં સુધી, દશાના એવી જ્યાં સુધી જીવ લહે નહીં જોગ, જીવ લહે નહીં જોગ, આ રૂપે નહીં પ્રણમે, આ દશા રૂપે જ્યાં સુધી નહીં પ્રણમે, આનો જોગ નહીં થાય, આનો સંયોગ નહીં થાય, આવા પ્રણામનો યોગ નહીં થાય, સંયોગ નહીં થાય, પ્રણમન નહીં થાય, દશા નહીં આવે, ત્યાં સુધી મોક્ષ માર્ગ નહીં પામી શકે. એ પ્રજ્ઞાથી પટકીને રાગથી ભિન્ન પોતાના જ્ઞાન તત્વનો અનુભવ નહીં કરી શકે. અલ્ટિમેટ શું કરવાનું છે? સુખી થવા માટે, સુખી થવા માટે અલ્ટિમેટલી પોતાના આત્માનું અવલંબન લેવાનું છે. હું વિનાયક છું, હું આત્મા છું, એવી અંદરની સ્વીકૃતિ કરવાની છે. તો એવી જે દશા અંદરમાં છે, એ દશા ક્યારે પ્રગટ થશે? તો કે જ્યારે અંદરમાં જે આત્માપણું છે એ પ્રગટ થશે, ત્યારે મોક્ષ માર્ગ પ્રારંભ થશે. તો મોક્ષ માર્ગ પામે નહીં મતે ન અંતર રોગ, બરાબર? અંતરનો રોગ, બાહ્ય રોગ નહીં, શરીરનો રોગ તો અનંત વાર મટાડ્યો, શરીરનો રોગ તો અનંત વાર મટ્યો, શરીરનો રોગ તો અનંત વાર દૂર થયો. અરે શરીર અનંત વાર છૂટ્યા, શરીર અનંત વાર ધારણ કર્યા, શરીરના રોગ દૂર કર્યા, નો ઈલાજ કર્યો, દવા કરી, ધ્યાન રાખવું, સંભાળ રાખી, બધું જ કર્યું, અંતર રોગ એને દૂર કરવા માટે કેટલો પ્રયત્ન કર્યો? અંતરમાં જે મિથ્યાત્વનો રોગ છે એને દૂર કરવા માટે કેટલો પ્રયત્ન કરીએ છીએ? કો નથી કરતા ને? તો કે છે કે એ નહીં મટે, પાત્રતા યોગ્યતા નહીં હોય તો મોક્ષ માર્ગ પ્રારંભ નહીં થાય, અને મોક્ષ માર્ગ પ્રારંભ નહીં થાય તો સમ્યક દર્શનની પ્રાપ્તિ નહીં થાય, સમ્યક દર્શનની પ્રાપ્તિ નહીં થાય તો મિથ્યા દર્શન નહીં કરે, અને મિથ્યા દર્શન નહીં કરે તો દુઃખ નહીં કરે, અને દુઃખ નહીં કરે તો સુખની પ્રાપ્તિ નહીં થાય, અને સુખની પ્રાપ્તિ નહીં થાય તો મોક્ષની પ્રાપ્તિ નહીં થાય, તો મોક્ષની પ્રાપ્તિ નહીં થાય તો બંધન નહીં છૂટે, અને બંધન નહીં છૂટે તો પરિભ્રમણ નહીં છૂટે, અને પરિભ્રમણ નહીં છૂટે તો મિથ્યાત્વ નહીં છૂટે, અને મિથ્યાત્વ નહીં છૂટે તો આકુરતા નહીં છૂટે, અને આકુરતા નહીં છૂટે તો દુઃખનું વેદન નહીં છૂટે. તમે જો એ આખું સર્કલ છે, આ સર્કલ ને ક્યાંય બ્રેક કરવું પડશે, આ સર્કલ ને ક્યાંય તોડવું પડશે, અંતર રોગ ને, મિથ્યાત્વ રૂપી રોગ ને તોડવો પડશે, અભાવ કરવો પડશે. ખ્યાલ આવે છે? જો તો એ આપણે 39 નંબર ની ગાથા જોઈ, હવે 40 નંબર ની ગાથા જો. આવે જ્યાં એવી દશા, હવે આવે જ્યાં એવી દશા, હવે કઈ દશા? તો કે આત્માર્પણાની દશા, આત્માર્થીના લક્ષણ, આત્માર્થીની પાત્રતા, આત્માર્થીની મોક્ષ જવા માટેની તૈયારી. હવે કે બારગામ જઈએ તો તૈયારી કરીએ છીએ કે નહીં? કે બીજે દેશમાં જવું હોય, પરદેશ જવું હોય તો તૈયારી કરીએ છીએ કે નહીં? તો પરદેશમાંથી સ્વદેશમાં આવવું હોય, પરદેશમાંથી સ્વદેશમાં આવવું હોય તો તૈયારી કરવી પડે કે નહીં? જેમાં અનંતકાળ લીન થવાનું છે, અંદરમાં રહેવાનું છે, એ આત્મતત્વનો પરિચય કરવો પડે કે નહીં, એનું જ્ઞાન કરવું પડે કે નહીં, એની મહિમા લાવી પડે કે નહીં, એની ઓળખાણ કરવી પડે કે નહીં, એની પીછાણ કરવી પડે કે નહીં, બોલો. અધરવાઇઝ કેવી રીતના થશે અનુભવ? એની ઓળખાણ વગર કેવી રીતના અનુભવ થશે? કો તો જો આવે જ્યાં એવી દશા, આવે જ્યાં એવી દશા એટલે મોક્ષાર્થપણાની જે દશા છે, એ દશા આવતા સદગુરુ બોધ સુહાય આત્માથી થયો. આહા હા, બહુ સરસ ગાથા છે. જે જીવ આત્માથી થયો એને સદગુરુ અને સદગુરુ નો બોધ સુહાય, સદગુરુ નો બોધ એને સુહાય, એને સુહાવનો લાગશે, એને ગમશે, એને રૂચશે, એને સદગુરુ નો બોધ સાંભળવાની અંદરમાં એને રૂચિ થશે, એ બોધ અંદરમાં ઉતરશે, એ રૂપે પ્રણમન થશે અને આગળ જઈને કાર્ય થશે. કોનું? કે જેની દશા આત્માર્પણાની પ્રગટ થઈ છે એને સદગુરુ બોધ સુહાય. સદગુરુ નો બોધ કોને સુહાય? બોલો. કામ ભોગ બંધન ની કથા કોને સુહાય? અને મોક્ષ જવાની કથા, આત્મદર્શન કરવાની કથા, સમ્યક દર્શન ની કથા કોને સુહાય? સદગુરુ નો બોધ કોને સુહાય? અને ભોગીઓ નો બોધ કોને સુહાય? ભોગીઓ પણ બોધ આપે ને. જે કામ ભોગ બંધન ની કથા, કામ ભોગ બંધન ની કથા અજ્ઞાની સંભળાવે કે નહીં? અને જ્ઞાની સદગુરુ આત્મકથા સંભળાવે, એક સંસારની કથા સંભળાવે, એક મોક્ષ જવાની કથા સંભળાવે, એક દુઃખી થવાની કથા સંભળાવે, એક સુખી થવાની કથા સંભળાવે. તો સદગુરુ સુખી થવાની કથા સંભળાવે છે, એનો બોધ આપે છે. ઉદય પ્રસંગમાં ભેદસ્નાન કેવી રીતના કરવું ને શાંતિ કેવી રીતના રાખવી એનો બોધ આપે છે. ઉદય પ્રસંગમાં તીવ્રતાથી ઉદયમાં અને સંયોગમાં અને શરીરમાં અને ઘર કુટુંબ પરિવારમાં જોડાઈ ન જવું, કે તીવ્ર કર્મ બંધન કરીને સંસાર ઉભો કરે એનો બોધ આપે છે. પોતાના આત્મામાં રહેવાનો બોધ આપે છે. સમ્યક દર્શન નો સદગુરુ બોધ આપે કે કોને સુહાશે? આવી જ્યાં એવી દશા, આહા હા, આવે જ્યાં એવી દશા, આત્માર્પણાની દશા, કશાયની ઉપશાંતા, માત્ર મોક્ષ અભિલાષ. સમજાય છે? કામ એક આત્માર્થ નું, બીજું નહીં મન રોગ, હવે છેદ પ્રાણી દયા, આવા જે ગુણ પ્રગટ થશે તો એને સદગુરુ નો બોધ સુહાય, એને ગમશે, એને સુહામો લાગશે, એને પ્રિય લાગશે, એને મીઠો લાગશે, મીઠો મધુરો લાગશે. એને એમ થતું સાંભળ્યા જ કરું ગુદેશી ના પ્રવચન. ખરેખર એવું નથી થતું કે સાંભળ્યા જ કરીએ ગુદેશી ના પ્રવચન. આપણે એમ નથી થતું કે કેટલા ખુલાસા, અને સાંભળીએ તો ક્યારેક ગુરુદેશી ના પ્રવચન સાંભળશો તો ક્યારે કંટાળો નહીં આવે, ક્યારે પણ કંટાળો નહીં આવે. એક ને એક વાત રિપીટ કરતા હશે તો પણ આપણને પ્રિય લાગશે, એ બોધ આપણને સુહાશે, આપણને ગમશે. કેમ? કે જેને આત્મા ગયનો છે, જેને આત્માનું કલ્યાણ કરવું છે, એને સદગુરુ ગયમાં છે, એને સદગુરુ ગમશે, એને સદગુરુ નો બોધ ગમશે, અને એને સદગુરુ નો બોધ સુહાશે. આત્માર્થી નું કામ છે આમાં, ભોગાર્થી નું, માનાર્થી નું, કામાર્થી નું, ધનાર્થી નું કામ નથી આમાં. આ માર્ગમાં કામાર્થી, ધનાર્થી, ભોગાર્થી, સંયોગાર્થી, ઉદયાર્થી નું કામ નથી. આત્માર્થ, આત્માર્થ, આત્માર્થ કરો. કેટલું જોર આપ્યું છે કૃપાળુ દેવે, આત્માર્થ કરો. આત્માર્થી ના લક્ષણ, આત્માર્થી ના લક્ષણ, શિવક્ષમી નામી ના લક્ષણ નહીં, આત્માર્થી ના લક્ષણ. આત્માર્થ, આત્માર્થ, આત્મ અર્થ, આત્મ અર્થ, જે આત્મ અર્થ, આત્મરૂપી પદાર્થ ને જેને ઉર્ધ્વ કરીને એનો અનુભવ કરવો છે, આત્માર્થ પણ પ્રગટ કરવું છે, આત્મઅર્થી થવું છે, આત્માના પ્રયોજનને સિદ્ધ કરવું છે, સુખી થવું છે, અંતર્મુખ થવું છે, અંદરમાં ઠરી જવું છે, એવા જીવનું કામ છે, એવા જીવ માટે વાત છે, એવા જીવ માટે બોધ છે, એવા જીવને બોધ ગમશે, એવા જીવને બોધ સુહાશે, એવા જીવને બોધ સાંભળવું ગમશે. તું પરમાત્મા છે નક્કી કર, તું પરમાત્મા છે એવો નિર્ણય કર, તું પરમાત્મા છો એવો અનુભવ કર, તું પરમાત્મા થી પોતાને ઓછો નહીં માન. તું શરીર, ઘર, કુટુંબ, પરિવાર, સહયોગ વાળો પોતાને નહીં માન. તું ગોરો કાળો પોતાને નહીં માન. તું પુરુષ સુંદર પોતાને નહીં માન. તું ધન વાળો, રૂપિયા વાળો, પૈસા વાળો પોતાને નહીં માન. કેટલા વાળા, કેટલા વાળા ઉભા કર. આ બહુ સરસ ગાથા છે, બહુ સરસ. આવે જ્યાં એવી દશા સદગુરુ બોધ સુહાય. જ્યારે આત્મા પરમ પ્રગટ થશે ત્યારે જ સદગુરુ નો બોધ ગમશે. પેલા ગમે તો ખરો, પછી એના પર વિચારણા, હવે વિચારણા ની વાત આવે છે, પછી પરમન ની વાત આવશે, પછી મોક્ષ લેવાની વાત આવશે. પણ સૌથી પહેલા તો કાને પડવી દુર્લભ છે ને કાને પડતા ગમવી દુર્લભ છે. આ કાળમાં આત્માની વાત કોઈને ગમતી નથી, આવી સૂક્ષ્મ ભેદ જ્ઞાન ની વાત કોઈને ગમતી નથી. આવા અદભુત સિદ્ધાંતો જે સમજાયેલા છે એને સમજવું કોઈને ગમતું નથી. આખો દિવસ વિષય કશાયમાં જીવો કામ ભોગ બંધન ની કથામાં લીન છે. કોઈ બિરલા જીવ છે આ કાળમાં? કોઈ એવા બિરલા જીવ છે આ કાળમાં કે જેને આત્માની વાત ગમે છે, સદગુરુ નો બોધ ગમે છે, સદગુરુ ગમે છે, સદગુરુ ની વાત ગમે છે, ગુરદેવજી જેવા જ્ઞાની અને કૃપાળુ દેવ જેવા જ્ઞાની ગમે છે? ને તો હોટલ પિક્ચર થિયેટર ઓલા હીરો ને ઓલા હિરોઈન ને ઓલી ફલાણું પોલિટિક્સ ને નેતા ને આ ને તે ને અને ગેજેટ બધા મોબાઈલ આ ને તે ને એમાં ને એમાં એમાં ને એમાં એમાં ને એમાં રચ્યા પચ્યા જીવ રહી. સદગુરુ બોધ સુવાય આવે કેવી? આવે જ્યાં એવી દશા સદગુરુ બોધ સુહાય. બોલો, આપણે કેવું સાંભળવું ગમે છે? પરમાત્મા છો નક્કી કર, સો ઇન્દ્રો ની હાજરીમાં ભગવાન તને ભગવાન કહીને બોલાવે. સદગુરુ બોધ સુહાય, સદગુરુ નો બોધ, સદગુરુ નો ઉપદેશ, સદગુરુ ના વચન, સદગુરુ ની દેશના, સદગુરુ ની વાતો, સદગુરુ નું જીવન, સદગુરુ ની પ્રણતિ, સદગુરુ ની સોચ, સદગુરુ સુહાય, એનું જીવન આદર્શ લાગે. દેવ શાસ્ત્ર ગુરુ સિવાય, સદગુરુ સિવાય જ્ઞાની આત્મા થી ને ક્યાંય ન સુહાય. કામ ભોગ થી બંધન થી કથા ન સુહાય, વિષય કશાય થી કથા ન સુહાય, સદગુરુ બોધ સુહાય. આવે જાય એવી દશા સદગુરુ બોધ સુહાય. સુગજબ ચર્ચા છે, સુગજબ લખ્યું છે. સદગુરુ સાચા ગુરુ નો બોધ, સુગુરુ બોધ ન સુહાય. કામી ભોગી કી બાત ન સુહાય, જે સંસારમાં લઈ જાય એવી વાતો ન સુહાય, એવા વ્યક્તિ ન સુહાય. સદગુરુ બોધ સુહાય, સદગુરુ એનો યોગ અને એનો બોધ, યોગ અને બોધ, એની નિકટતા સુહાય, એની સાથે રહેવું સુહાય. સુહાય એટલે ગમે, સુહાનું લાગે, ગમે, ક્યારું લાગે, સારું લાગે. ધર્મ પિતાનો સાનિધ્ય કોને ન ગમે? જીનવાણી માતાનું સાનિધ્ય કોને ન ગમે? લોરી ગાય ગાયને ઉઠાડે છે આપણને. જગતની માતા તો પોતાના બાળકને સુડાવે છે. પણ સુતા અને જગાડે એનું નામ સંતરે ઓ છે તલડા. સદગુરુ બોધ સુહાય, સુતાને જગાડે. તું પરમાત્મા છે, જાગ. અરે તાણા આવ્યા છે, તારું કાર્ય કરવા માટેનો અવસર મોકો મળ્યો છે, અવસર આવ્યો છે, તક મળી છે, જાગ. માન પોતાને ભગવાન, માન પોતાને માન, આહા, પોતાને પ્રભુ માન, પોતાને પરમાત્મા માન, પોતાને રાગી દ્વેષી નહીં માન, પોતાને સહયોગ વાળો ઘર વાળો નહીં માન, આહા, પોતાને પરમાત્મા માન. પરમાત્મા સદગુરુ બોધ, આ સદગુરુ નો બોધ છે, પહેલો બોધ. તું પરમાત્મા છે નક્કી કર, આ પહેલો બોધ, આ પહેલું ચેપ્ટર, પહેલું વાક્ય શીખડાવે છે. એક દ્રવ્ય બીજા દ્રવ્ય નું કઈ ન કરી શકે, પ્રત્યેક દ્રવ્ય નું પરમ ક્રમબદ્ધ છે. તું પર્યાય થી પાર છો, તું પરમાત્મા છો, આ પહેલી શીખ છે, આ પહેલી શિખામણ છે, આ પહેલો બોધ છે. સદગુરુ બોધ સુહાય, તે બોધ હે. હવે એ બોધ અંદર માં ગ્રહણ કર્યો તો તે બોધે સુવિચારણા, હવે એના પર વિચારણા ચાલે. ત્યાં પ્રગટે સુખદાય, સુખદાયી દશા પ્રગટ થવાનું ચાલુ થયું. વિકલ્પાત્મક દશામાં એને સુખ, શાંતિ, આનંદ, સમાધાન, સમતા, સમાધિ ની તૈયારી થઈ. બોલો, તે બોધે સુવિચારણા, હવે સુવિચારણા, સમ્યક વિચારણા, ખાલી ઉપરછલ્લી વિચારણા નહીં, ખોટી વિચારણા નહીં, ખોટા વિચાર નહીં, સુવિચારણા. તે બોધે સુવિચારણા, ત્યાં પ્રગટે સુખદાય. સુવિચારણા, જે સાંભળ્યું જે બોધ પ્રાપ્ત થયો એના પર વિચાર કર, વિચાર તો કામ, એક એક વાત પર વિચાર કર્યો, સ્વ પરની ભિન્નતા ઉપર વિચાર, સાત તત્વ ની ભિન્નતા નો વિચાર, છ દ્રવ્ય ની સ્વતંત્રતા નો વિચાર, અણુ અણુ કણ કણ જન જન ની સ્વતંત્રતા નો વિચાર, એક એક દ્રવ્ય ની એક એક ગુણ ની એક એક પર્યાય ક્રમબદ્ધ થાય છે એ ક્રમબદ્ધ પર્યાય નો વિચાર, એ પ્રમાણ ના દ્રવ્ય નો વિચાર, એ દ્રષ્ટિ ના વિષય નો વિચાર, એ પર દ્રવ્ય નો વિચાર, એ સ્વતંત્રતા નો વિચાર, એ ઉદય નો વિચાર, પરણામો નો વિચાર, એના ફળ નો વિચાર, અપ્રણામી નો વિચાર, ભેદ જ્ઞાન નો વિચાર, પ્રજ્ઞા ટીમ પટકવાનો વિચાર, તે બોધે સુવિચારણા, સુવિચારણા ચાહી કર્ણેન્દ્ર ના માધ્યમ થી પેલા દેશ ના સાંભળી, ચક્ષુ ઇન્દ્ર ના માધ્યમ થી જીન વાણી નું શ્રવણ કર્યું, વાણી દ્વારા ચર્ચા કરી, કોન્સેપ્ટ ક્લિયર કર્યા, અને હવે વિચારણા માં જીવ ચાલ્યો ગયો, અનાશક્તિ ના ભાવ માં જીવ ચાલ્યો ગયો, સામાયિક ના ભાવ માં જીવ ચાલ્યો ગયો, અને સુવિચારણા ચાલુ થઈ, પોતાની વિચારણા ચાલુ થઈ, અંતર્મુક્તા 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 કરતો ગયો, પર સન્મુક્તા છૂટી ગઈ, ઇન્દ્રિય અને ઇન્દ્રિય ના વિષય નું અવલંબન છૂટતું ગયું, એ શ્રુત જ્ઞાન જે પર 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 માં ફેલાતું હતું એ અંદરમાં પોતાના આત્માના વિચારમાં કલાકો, માતાજી અનુભવ પહેલા કલાકો વિચારણા સુવિચારણામાં હતા, કલાકો સુવિચારણામાં રહેતા હતા સોગાનીજી, કલાકો સુવિચારણામાં રહેતા હતા, સુવિચારણા સુવિચારણા સમ્યક વિચારણા, તત્વની વિચારણા, દ્રવ્યની વિચારણા, સિદ્ધાંતોની વિચારણા, સ્વતંત્રતાની વિચારણા કરે છે જી, આહા વિચાર 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 કરે છે, એક એક વાત નો વિચાર કરે છે, એક એક વાત નો નિર્ણય કરે છે, બાર માં કહીએ ને તો વિચારીને કઉ કરે, બે દિવસ માં વિચારીને બે દિવસ માં જવા માંગુ છું, કોઈ પણ ડિસિઝન લેવું હોય નિર્ણય લેવો વિચાર પેલા વિચાર વિમર્શ તો કરો, પેલા વિચાર તો કરીએ, બેસીને ચાલો આજે વિચાર કરીએ, વિચાર વિચાર એટલે એક જ વસ્તુ જેનું અવલંબન લેવું છે એનો વિચાર, એ કેવું તત્વ છે, એનું સ્વરૂપ શું છે, એ તેનાથી ભિન્ન છે, તેનાથી અભિન્ન છે, એની સામર્થ્ય શું છે, સુવિચારણા પ્રગટે સુવિચારણા, આહા તે બોધે સુવિચારણા ત્યાં પ્રગટે સુખદાય, અને આ સમ્યક વિચારણા ચાલુ થાય અને એને સુખની શાંતિની આનંદની અનુભૂતિ ન થાય એવું બને નહીં, એવું બને નહીં, આહા આવે જ્યાં એવી દશા સદગુરુ બોધ સુહાય, બહુ સરસ લાઈન છે, સદગુરુ બોધ સુહાય, આત્મસિદ્ધિ અજબ ગજબ ની રચના છે, આ બધી ગાથાઓ ખૂબ એનું ગહન સ્વાધ્યાય ચિંતન મંથન કરો, વિદેશી ના પ્રવચન વાંચો, આહા શું કે છે, સદગુરુ બોધ સુહાય કોને સુહાશે, જેનું ભવિતવ્ય ઉજ્જવળ છે, જે નિકટ મોક્ષ ગામી છે, જે અલ્પકાળમાં સિદ્ધાલયમાં વાસ કરવાનો છે, અવ્યાવાસ સુખને ભોગવવાનો છે, એને સદગુરુ બોધ સુહાય, આ કાળમાં જોઈ લો તમે, આ કાળમાં ભોગીઓ ઉત્પન્ન થયા છે, બધા રોગી ઉત્પન્ન થયા છે, બધા કામાસક્ત જીવ ઉત્પન્ન થયા છે, વિષય કસાઈ થી ગ્રસિત જીવ ઉત્પન્ન થયા છે, કોઈના વાત નથી ગમતી, કોઈને પોતાની વાત નથી ગમતી, પોતાના હિતની વાત નથી ગમતી, કલાકો 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 વિકથામાં ભોગ આદિમાં કષાય આદિમાં વિષય આદિમાં ચાલ્યો જાય છે, દિવસ ચાલ્યો જાય છે, મહિના ચાલ્યા જાય છે, વર્ષો ચાલ્યા જાય છે, ભાવ ખતમ થયા, કોઈ એવો બિરલો જીવ છે, આ હા હા સદગુરુ બોધ સુહાય, મંત્ર લાઈન એટલી ગઈ, સદગુરુ બોધ કોણ કોને આપશે, સદગુરુ બોધ કોને આપશે, પાત્ર જીવને બોધ આપશે, કુનકુન આચાર્ય દેવે, અમૃતચંદ્ર આચાર્ય દેવે આપણા જેવા જીવોની પ્રતિમાં અનંત સિદ્ધો ની સ્થાપના કરી, આપણને સિદ્ધ કરી, સિદ્ધ તરીકે બોલાયા, સદગુરુ બોધ સુહાય તે બોધે, હવે જે બોધ પ્રાપ્ત થયો એ ખાલી સાંભળીને મૂકી દેવાનું છે, એ ખાલી સંભળાવી દેવાનું છે, એ ખાલી વાંચી લેવાનું છે, સદગુરુ બોધ સુહાય, હવે એ બોધે સુવિચારણા, હવે વિચારણા ચાલુ થઈ ગઈ, એના ઉપર વિચાર, એના ઉપર ચિંતન મંથન, तर्क थी, युक्ति थी, न्याय थी, लॉजिक थी। आत्मा ने शरीर भिन्न छे तो केवी रीतना, राग ने ज्ञान भिन्न छे तो केवी रीतना, केवी रीतना बे द्रव्य भिन्न छे तो केवी रीतना, बे तत्व भिन्न छे तो केवी रीतना। आ आत्मा अने आ शरीर बे द्रव्य नी भिन्नता, अने अंदर मां ज्ञान अने राग ए बे तत्व नी भिन्नता। सूक्ष्म छे आत्मा ने शरीर भिन्न छे, स्थूल छे आत्मा अने शरीर आ भिन्न छे, ए स्थूल वास छे, ए बे द्रव्य नी भिन्नता छे। अने ज्ञान अने राग भिन्न छे, बेना लक्षण जुदा छे, जेमां शरीर नुं लक्षण अने आत्मा नुं लक्षण जुदुं छे। जाति जुदी छे, नाति जुदी छे, द्रव्य जुदा छे, एटला राग अने ज्ञान तत्व जुदा छे, बे तत्व न्यारा छे। राग ए आश्रव तत्व छे, ज्ञान ए ज्ञान तत्व छे, जीव तत्व छे। तो आवी रीतना एक एक वात ऊपर विचार, पंच परावर्तन नो विचार, त्रण लोक नो विचार, क्या क्या जन्म लीधा, पोताने भूली ने तू क्या जन्म्यो, अथड़ियो रजड़ियो, आथड़ियो रजड़ियो, अनंत संसार नी विचमना में पड़ियो छे। हे भगवान, हूँ बहु भूली गयो, मैं तमारा अमूल्य वचन ने लक्ष्य लीधा नहीं, तमारा कहेला तत्व नु मैं सेवन करू नहीं, एनी प्रतीति करी नहीं, एनी रुचि करी नहीं। सदगुरु बोध सुहाय, बोध मळवो वात अलग छे, अने सुहाय गमवो वात अलग छे। એટલે કેટલા જીવોને ગોદેશ ની વાણી મળે છે, પણ ગમતી નથી, આવતા નથી, બેસતા નથી, સાંભળતા નથી, સમજતા નથી, અમને ના સમજાય, અમને ના સમજાય, અમને ના સમજાય। પહેલાથી જ અણગમો બતાવે છે, કઠિનતા અમને કઠિનતા લાગે છે, ભોગ સામગ્રી ની બધી વાતો સાંભળવી બરાબર લાગે છે, સમજાય છે, અને અહિયાં ક્યાંથી કઠિન લાગે છે, કઠિન લાગે છે। બહુ સરસ છે, આવે જ્યાં એવી 40 નંબર ની ગાથા બહુ સરસ છે। આવે જાય એવી દશા સદગુરુ બોધ સુહાય, સહજ સહજ સુહાશે, જેને આત્માથી ની દશા આવી ગઈ, આત્માથી ની પાત્રતા આવી ગઈ, આત્માથી ના લક્ષણ આવી ગયા જીવનમાં, એની પણતી રીતે તૈયાર થઈ ગઈ, એની પણતી રીતે તૈયાર થઈ ગઈ તત્વ ગ્રહણ કરવા માટે, બોધ ને ગ્રહણ કરવા માટે, એની પણતી સહજ તત્વ જ્ઞાન એને રૂચશે, એની પણતી ને રૂચશે, બરાબર। તો બે ગાથા છે 39 અને 40। દશા ન એવી જ્યાં સુધી જીવ લયે નહીં જોગ, મોક્ષ માર્ગ પામે નહીં મટે ન અંતર રોગ। આવે જ્યાં એવી દશા સદગુરુ બોધ સુહાય, તે બોધે સુવિચારણા ત્યાં પ્રગટે સુખદાય, તે બોધે સુવિચારણા, સમજાય છે। જો પહેલા વાત કરી દશા આવી, પછી સદગુરુ મળ્યા, પછી એમનો બોધ મળ્યો, પછી એ સુહાય, અને પછી વિચારણા, અને વિચારણાનું ફળ સુખ। સદગુરુ મળ્યા નહીં, પહેલા તો દશા પ્રાપ્ત થઈ મોક્ષાર્થી આત્માથી, એવા જીવને સદગુરુ મળશે, સદગુરુ નો યોગ મળશે, સદગુરુ ની વાણી મળશે, વાણી સુહાશે, એના પર વિચારણા ચાલશે, અને વિચારણાનું ફળ મળશે। વિચારણાનું ફળ શું છે? સુખ, સમાધાન, આનંદ, ઉત્સાહ, ઉમંગ, મસ્તી, અસ્થિ ની મસ્તી માં મસ્ત રહે છે। આહા, સદગુરુ બોધ સુહાય। હવે જો આગળ વધીએ, 41 નંબર અને 42 નંબર ની ગાથા કરીએ, બે ગાથા છે ને, બે ગાથા કરીએ, બરાબર। જો 41 નંબર ની ગાથા માં શું કે છે, 41 નંબર ની ગાથા, જ્યાં પ્રગટે સુવિચારણા ત્યાં પ્રગટે નિજ જ્ઞાન, જે જ્ઞાને ક્ષય મોહ થઈ પામે પદ નિર્વાણ। આહા, ક્રમ બતાવી દીધો આખો, આખો મોક્ષ માર્ગ નો ક્રમ બતાવી દીધો, જ્યાં પ્રગટે સુવિચારણા। હવે શું કે છે, હવે આ સુવિચારણા ની વાત કરી ને, તે બોધે સુવિચારણા, બોધ પ્રાપ્ત કર્યા પછી જે વિચાર માં આવ્યો, મન દ્વારા વિચાર થાય, ચક્ષુ ઇન્દ્રિયના માધ્યમથી જીનવાણીનું શ્રવણ, જીનવાણીનું વાંચન થાય, કાનના માધ્યમથી શ્રવણ થાય, અને શ્રવણ કર્યા પછી, વાંચ્યા પછી શું થશે, તો કે અંદરમાં મન દ્વારા એના સંબંધી વિચાર ચાલશે, બરાબર। તો એ જે વિચારણા પ્રગટ થઈ, જ્યાં પ્રગટે સુવિચારણા બોધ પ્રાપ્ત થયા પછી એના ઉપર જે વિચારણા પ્રગટ થઈ ત્યાં પ્રગટે નિજ જ્ઞાન વક્રમ કે વિચારણા નું ફળ શું મન પામે વિશ્રામ કર વિચાર તો પામ વિચાર ને વિચાર માં અટકવા માટે વિચાર નતા કર્યા વિચાર ને માને વિચાર માં અટકવા માટે વિચાર નતા કર્યા અને વિચાર માં જે સંતુષ્ટ થઈ જાય છે એને નિજ જ્ઞાન પ્રગટ સમ્યક જ્ઞાન પ્રગટ નથી થતું મિથ્યા સંતુષ્ટિ ક્યાંય પણ ન કરવી વિચારમાં ચિંતનમાં મંથનમાં શ્રેષ્ઠ જ્ઞાન વાણી બાહ્ય સંયોગ ઉદય કર્મ કોઈ મિથ્યા સંતુષ્ટિ ન કરવી ક્યાંય અટકી ન જાય જ્યાં પ્રગટે શું વિચારણા હા 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 સમ્યક વિચારણા પ્રગટ થઈ હું આત્મા છું હું જ્ઞાયક છું હું શુદ્ધ છું હું ચૈતન્ય બુદ્ધ અનાદિ અનંત એકરૂપ રેવા વાળો શરીર ઘર કુટુંબ પરિવાર રૂપિયા પૈસા રાગ દ્વેષ આદિના ભાવોથી પાર એવો પરમાત્મ તત્વ છું આવી સુવિચારણા પોતા સંબંધી સમ્યક વિચારણા છ દ્રવ્ય સંબંધી સમ્યક વિચારણા સાત તત્વ સંબંધી સમ્યક વિચારણા ક્રમવત પર્યાય સંબંધી સમ્યક વિચારણા પ્રગટ થાય છે એ વિચાર આગળ વધતા વધતા મન પામે વિશ્રામ અને ત્યાં પ્રગટે નિજ જ્ઞાન સમ્યક જ્ઞાન ની પ્રાપ્તિ થઈ અને એ સમ્યક જ્ઞાન જે જ્ઞાને ક્ષય મોહ થઈ એ જ્ઞાન મોહ નો ક્ષય કરતા કરતા ઉત્પન્ન થાય દર્શન મોહ ના ભૂક્કા બોલાઈ જાય મિથ્યાત્વ ના ભૂક્કા બોલાઈ જાય અનંતાનુબંધી ના ભૂક્કા બોલાઈ જાય સંસાર ના ભૂક્કા બોલાઈ જાય છે પરાવર્તન અંત ને આવે છે અંત પામે છે ચાર ગતિ 84 લાખ યોનિઓમાં ભવ ભ્રમણ નો કિનારો આવી જાય છે જે જ્ઞાને ક્ષય મોહ થઈ મોહ નો શું થયો ક્ષય થયો સમ્યક જ્ઞાન મોહ નો ક્ષય કરતો ઉત્પન્ન થાય છે સમ્યક જ્ઞાન આનંદ ને લઈને ઉત્પન્ન થાય છે સમ્યક જ્ઞાન મોક્ષ માર્ગ નો પ્રારંભ કરાવે છે સમ્યક દર્શન સમ્યક જ્ઞાન સમ્યક ચારિત્ર કરે હા 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 જ્યાં પ્રગટે સુવિચારણા ત્યાં પ્રગટે એની જે જ્ઞાન આ હા સુવિચારણા નો અંત આવ્યો એની જ્ઞાન પ્રગટ થયું અરે કરણ લબ્ધિ શેક્ષમ લબ્ધિ વિશુદ્ધિ લબ્ધિ દેશા લબ્ધિ પ્રાયોગ લબ્ધિ કરણ લબ્ધિ અધકરણ અપૂર્વ કરણ અનિવૃત્તિ કરણ અંત આવ્યો છેલ્લો વિચાર અંત પામે છેલ્લો વિકલ્પ અંત પામે અને એ અંત પામતા આહા હા સુવિચારણા નો અંત આવ્યો ને ત્યાં પ્રગટે નિજ જ્ઞાન પ્રગટે નિજ જ્ઞાન આનો વ્યય અને ઉત્પાદ એક જ સમય છે સમજાય છે મોહ નો વ્યય થયો અને સમ્યક જ્ઞાન નો ઉત્પાદ થયો સમ્યક જ્ઞાન નો ઉત્પાદ થયો હું જ્ઞાયક છું અંતર્મુખતા થતા અંતર્મુખ અવલોકતા વિલય થતા નહીં વાર અંતર્મુખ અવલોકન થતા સમ્યક જ્ઞાન નિજ જ્ઞાન પ્રગટ થાય છે મોહ નો ક્ષય થાય છે અને આગળ જતા પામે પદ નિર્વાણ આગળ એ જીવ શું કરે છે કે નિર્વાણ પદ ને પામે છે એ જીવ નિયમ થી નિર્વાણ પદ ને પામે જેને સમ્યક દર્શન ની પ્રાપ્તિ કરી સુવિચારણા દ્વારા તત્વ નિર્ણય કર્યો નિર્ણય પૂર્વક અનુભવ કર્યો અનુભવ પૂર્વક આનંદ લીધો આનંદ પૂર્વક આગળ મોક્ષ માર્ગ માં વૈધો તો એ જીવ ને નિયમ થી મોક્ષ ની પ્રાપ્તિ થયા વગર છે સમ્યક દર્શન ની પ્રતિજ્ઞા લીધી છે કે એક વાર મને ધારણ કરશે તો તને મોક્ષ માં હું લઈને જઈશ તને મોક્ષ માં લઈને મૂકીશ વચ્ચે થી પછી તારો ઈરાદો બદલાઈ જાય તારો વિચાર બદલાઈ જાય તો નહીં ચાલે તને એવું થવાનું છે જે જીવે અંદર માં પોતાના આત્મા નો અનુભવ કર્યો હોય અતિન્દ્રિય આનંદ ના ઘૂંટડા પીધા હોય એ જીવ ને હવે બહાર માં બધે નિરસતા લાગે પોઈન્ટ સમજાય છે એ જીવ ને બહાર માં ક્યાંય નથી ગમતું એ જીવને બહાર માં ક્યાંય નથી રૂચતું એ જીવને બહાર માં ક્યાંય કરતા ભાવ નથી ભાગતો એ જીવને બહાર માં કોઈનો મોહ નથી લાગતો કોઈનો રાગ નથી સતાવતો કોઈ વિકલ્પ નથી સતાવતો કોઈ હેરફેર ફેરફાર નો ભાવ નથી સતાવતો કેમ કારણ કે એ જીવ નો મોહ ક્ષય થઈ ગયો છે આત્મજ્ઞાન પ્રગટ થયું છે આત્મભ્રાંતિ સમ રોગ નહીં એ રોગ દૂર થઈ ગયો જે આગળ કીધું ને મન રોગ અંતર રોગ મટેના અંતર રોગ મટી ગયો આત્માર્પણું પ્રગટ થયું એની સાથે ગુરુ મળ્યા, એની સાથે ગુરુ નો યોગ મળ્યો, એની સાથે ગુરુ ની દેશના મળી, એની સાથે એ દેશના એ બોધ સુહાયો, એની સાથે વિચારણા થાયેલી, નિર્ણય થયેલો, અંતર્મુખતા નો પુરુષાર્થ થયેલો, એ પુરુષાર્થ ઉપરતા ઉપરતા તત્વ જ્ઞાન નું બળ લેતા લેતા, તત્વ નું બળ લેતા લેતા, અભેદ નું બળ લેતા લેતા, તમને જ્ઞાન ની પ્રાપ્તિ થઈ, મૌન અભાવ થયો અને આગળ જઈને નિર્વાણ પદ ની પ્રાપ્તિ. શું ગજબ, શું ગજબ ગાથાઓ છે. આત્મસિદ્ધિ એટલે ગજબ. જો શું લખે છે, જ્યાં પ્રગટે સુવિચારણા, ત્યાં પ્રગટે નિજ જ્ઞાન, જે જ્ઞાને શય મોહ થઈ. તમને જ્ઞાન માં તાકાત છે મોહ ને શય કરવાનો. સૂક્ષ્મ જ્ઞાન માં તાકાત નથી મોહ નો શય કરે. કોઈ મંદ કઠાઈ ના ભાવ માં તાકાત નથી મોહ નો શય કરે. અગિયાર અંગ નવ પૂર્વ નું જ્ઞાન થાય તો મોહ નો શય થઈ જાય કે નહીં, એનામાં તાકાત છે કે નહીં? અગિયાર અંગ નવ પૂર્વ ના જ્ઞાન માં તાકાત નથી કે મોહ નો શય કરે. શિવક્ષમ જ્ઞાન ની અધિકતા માં તાકાત નથી મોહ નો શય કરે. બાહ્ય જળ ની ક્રિયા, વ્રત, તપ, જપ માં તાકાત નથી કે મોહ નો શય કરે. પુણ્ય ના ઉદય માં તાકાત નથી કે મોહ નો શય કરે. મોહ નો શય તમને જ્ઞાન ઠીક થશે, તમને દર્શન ઠીક થશે, તમને ચાઈ ઠીક થશે. મોક્ષ માર્ગ જ મોહ નો શય, સંવાદ નિદ્રા તત્વ જ મોહ નો શય કરી શકશે. દર્શન મોહ નો અને ચારિત્ર મોહ નો શય, એકત્વ નો શય, રાગ નો શય, મિથ્યાત્વ નો શય, રાગ દ્વેષ નો શય, અસંયમ નો શય, પ્રમાદ નો શય, કષાય નો શય, આ શય કરવાની સામર્થ તત્વ જ્ઞાન માં છે, બીજા કોઈ માં નથી. ભેદ વિજ્ઞાન માં છે, તમને જ્ઞાન માં છે. જ્યાં પ્રગટે સુવિચારણા, ત્યાં પ્રગટે નિજ જ્ઞાન, જે જ્ઞાને શય મોહ થઈ, જે જ્ઞાને શય મોહ થયા, પામે પદ નિર્વાણ. એ જે નિયમ થી અલ્પકાળ માં નિર્વાણ પદ ને પામશે. નિયમ થી જો ગુરુદેશીએ મોહ નો શય કર્યો તો અલ્પકાળ માં નિર્વાણ પદ ને પામશે ને. અહિયાંથી સ્વર્ગ માં ગયા, સ્વર્ગ માંથી પછી તીર્થંકર ના પુત્ર થશે, પછી પાછા સ્વર્ગ માં જશે, ત્યાંથી આવીને પછી તીર્થંકર થઈને મોક્ષે જશે. અહિયાંથી સ્વર્ગ માં ગયા, વૈમાનિક સ્વર્ગ માં ગયા, ત્યાંથી અહીંયા આવશે, ત્યાંથી અહીંયા આવીને તીર્થંકર ના પુત્ર થશે. તીર્થંકર ના પુત્ર જેવી રીતના ભરત બાહુબલી થયા ને પુત્ર આદિનાથ ભગવાન, એવી રીતના તીર્થંકર ના પુત્ર થશે પોતે. વિચાર કરો, જો બોલો તમે વિચાર કરો, સમ્યક દર્શન ની પ્રાપ્તિ થઈ તો સાથે પુણ્ય પણ કેવું બંધાય છે. એ જીવને નરક, પછી નિબોધ, પછી ત્રસ પર્યાય, પછી વિકેન્દ્રિય, એકેન્દ્રિય, સ્ત્રી પર્યાય, તિર્યંશ, કોઈ ભાવ, કોઈ ભાવ નથી થતા. પછી સમય જશે માંથી તાકાત સમજાય. તો એ જીવ, ગુરુદેશી નો જીવ અહીંયા આવશે, તીર્થંકર ના ઘરે પુત્ર તરીકે ઉત્પન્ન થશે, જન્મ થશે, પછી ત્યાંથી પાછા સ્વર્ગમાં જશે અને ત્યાંથી પછી આવીને અહીંયા મોક્ષે જશે. સમજાય છે? ઘાતકી ખંડના તીર્થંકર થઈને મોક્ષે જશે. તો તમે વિચારો શું થશે, તો કે પામે પદ નિર્વાણ. તે જ્ઞાને શય મોહ થઈ, આહા મોહ નથી થયો, શય થઈ. મૂળ માંથી મોહ ને ઉખેડી ફેંક્યો. હવે અમને કોઈ, આચાર્ય દેવ કે છે, અમને કોઈ ચિંતા નથી કે કોઈ ભાવક ભાવ કે જ્ઞે ભાવ હવે અમારી અંદર માં મોહ ઉત્પન્ન કરાવી શકશે, નહીં કરાવી શકશે. તમે જોજો, તત્વ જ્ઞાન નું બળ અંદર થી એવું આવશે કે મોહ ઉત્પન્ન નહીં થાય. એક પરમાણુ માત્ર માં પણ જ્ઞાની ને પોતા પણ નથી ભાસતું. જ્ઞાન વૈરાગ્ય ની સંધિ વર્તે. એક પરમાણુ માત્ર પણ ચક્રવર્તી ની સંપત્તા ની વચ્ચે બેઠા હોય તો પણ આ મારા છે, આ મારું છે, આ સારું છે, આ ઈષ્ટ છે, આ રાખવા જેવું છે, આનાથી લાભ છે, આમાં સુખ છે, આમાં મજા છે, એક એક સમય માટે નથી માનતા. જે જ્ઞાને શય મોહ થઈ, આહા, તારું જ્ઞાન મોહ ના શય માટે હોવું જોઈએ. તારું જ્ઞાન કોઈ મદ ને પોષવા, સૂક્ષ્મ જ્ઞાન ની વૃદ્ધિ અને પર ને જાણવામાં તારું જ્ઞાન ન લાગવું જોઈએ. મોહ નો શય કેવી રીતના થાય? નિર્મોહી તત્વ નું અવલંબન કેવી રીતના લઉં? સ્વ આત્મ સ્વજ્ઞ કેવી રીતના બને? હું જાણનાર તત્વ છું, સુખ ની ખામ છું, તો એનું વેદન, એની પ્રતીતિ, એનો અનુભવ, એમાં દીનતા, એમાં સ્થિરતા કર્યા વગર હું નહીં જાઉં. એવો અંદર માં આત્માથી નો સંકલ્પ હોય એની પ્રતિજ્ઞા હોય એને કો સલાહ કહીએ ને આપણે કહી છે કે હું આ મૌન ક્ષય કરીને રહી. જ્યાં પ્રગટે સુવિચારણા ત્યાં પ્રગટે ઇન્દ્ર જ્ઞાન, જે જ્ઞાને ક્ષય મોહ થઈ પામે પદ નિર્વાણ. જે જ્ઞાને મોહ નો ક્ષય થયો છે એ જ્ઞાન આગળ વધતું કેવળ જ્ઞાન ને પ્રાપ્ત કરે છે. પેલા એકત્વ તૂટે છે, પછી રાગ છૂટે છે, પછી પ્રમાદ, પછી કચાર, પછી યોગ, બધું છૂટતા છૂટતા જીવ નું શું થાય છે? નિર્વાણ થાય છે, મોક્ષ ની પ્રાપ્તિ થાય છે. ત્રણ ગાથા થઈ ગઈ. ત્રણ ગાથા દશાન એવી ત્યાં સુધી જીવ રહે નહી જો મોક્ષ માર્ગ પામે નહી મટે ના અંતર રોગ. આવે જ્યાં એવી દશા સદગુરુ બોધ સુહાય, તે બોધે સુવિચારણા ત્યાં પ્રગટે સુખદાય. જ્યાં પ્રગટે સુવિચારણા ત્યાં પ્રગટે નિજ જ્ઞાન, જે જ્ઞાને ક્ષય મોહ થઈ પામે પદ નિર્વાણ. હવે તમે વાંચો તમને એનો ભાવ ખ્યાલમાં આવે એ રીતે તમે ગાથાઓ ભણો. જે આપણે તો ગાથા આગળ 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 વધતી રહેશે અને આત્મસિદ્ધિ ગ્રંથ પૂરો પણ થઈ જશે 6-8 મહિનામાં. પણ પછી તમે જયારે પણ આ ગાથાનો પાઠ કરો તો એ ગાથા તમારી સામે આવે. જેવી રીતના આ ગાથા ઈજા પ્રત્યે સુવિચારણા, આહા, તમે તરત એનો ભાવ ખ્યાલમાં આવો છો. આ ત્યાં પ્રત્યેની વિચાર વિચાર એ પ્રબળ નિમિત્ત છે, પ્રબળ નિમિત્ત કારણ છે તમને દર્શન સમય જ્ઞાન માટે. વિચાર આપણે સાંભળી લઈએ છીએ પણ વિચાર નથી કરતા. આપણે સાંભળી લઈએ છીએ પણ વિચાર નથી કરતા. આપણે બધાને કહીએ ને વિચારીને જવાબ આપો, વિચારીને બોલો, વિચારીને કદમ લો, વિચારીને નિર્ણય કરો, વિચારીને ડિસિઝન લો, વિચારીને બોલવું જોઈએ. તો અહીંયા આપણે વિચારતા નથી મોક્ષ માર્ગ. જ્યાં પ્રત્યે સુવિચારણા, સમ્યક વિચારણા પ્રગટ કરો. તત્વના અનુરૂપ તારા વિચાર હોવા જોઈએ, વસ્તુના અનુરૂપ તારા વિચાર હોવા જોઈએ, વસ્તુના વિરુદ્ધ તારા વિચાર ન હોવા જોઈએ. કેવડી ભગવાન ના જ્ઞાન થી વિરુદ્ધ તારો વિચાર ન હોવો જોઈએ, કેવડી ભગવાન ના જ્ઞાન ના અનુરૂપ તારો વિચાર હોવો જોઈએ. કેવડી ભગવાન કે છે લોકા લોક નું બધું પરમન સ્વતંત્ર છે, તો તારો વિચાર પણ એવો હોવો જોઈએ કે હા બધું પરમન સ્વતંત્ર છે. તારા વિચારમાં કરતા ભાવ કરતા ભાવ કરતા ભાવ નું ભૂત, મિથ્યાત્વ નું ભૂત, પરદ્રવ્યમાં એકત્વ નું ભૂત ન હોવું. જ્યાં પ્રગટે સુવિચારણા ત્યાં પ્રગટે નિજ જ્ઞાન, જે જ્ઞાને ક્ષય મોહ થઈ પામે પદ નિર્વાણ. હવે છેલ્લી ગાથા 42, છેલ્લી ગાથા લઈએ 42 જુઓ. ઉપજે તે સુવિચારણા, આજે તો ગજબ સુવિચારણા 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 બધી ગાથામાં સુવિચારણા સમજાય છે. ત્રણેય ગાથામાં આવી વાત સુવિચારણા. તે બોધે સુવિચારણા, જ્યાં પ્રત્યે સુવિચારણા, ઉપજે તે સુવિચારણા. કરજો વિચાર આના ઉપર કે સુવિચારણા ઉપર કેટલું વજન આપ્યું છે એના પર વિચાર કરજો. કારણ કે સાંભળીને મૂકી દેશું, વાંચીને મૂકી દેશું, બોલીને મૂકી દેશું, સંભળાવીને મૂકી દેશું તો કઈ નહીં થાય. કામ વિચાર કરો, વિચાર કરો અંદર માં હું કોણ છું. વિચાર કરો, આહા હા હું કોણ છું, મારું શું સ્વરૂપ છે, આ ચરિત્ર કેવી રીતના બની રહ્યું છે, આ પરિણામનું શું ફળ આવશે. વિચાર કરો, એક એક પરિણામ નું શું ફળ આવશે. હસતા હસતા બાંધેલા કર્મ રડતા રડતા પણ નહીં છૂટે. વિચાર કરો, એક એક વાત નો વિચાર કરો. આસક્તિ ક્યાં જાય છે, મોહ ક્યાં જાય છે, ઉપયોગ ક્યાં દોડે છે, કોની રૂચિ છે, કોની મહિમા છે. વિચાર કરો, વિચાર કરો કે આખો દિવસ ઉપયોગ ક્યાં પરિભ્રમણ કરે છે. અંદર માં પોતાનો વિચાર આવે છે કે નહીં, હું નાયક છું. એક વાર પણ વિચાર આવવો જોઈએ, એક વાર દિવસમાં, એક વાર તો બહુ ઓછું કહું છું. અનેકો વાર આવું જોઈએ વિચાર, આહા હા હું નાયક છું, આત્મા છું, પરમાત્મા છું, હું શુદ્ધાત્મા છું, ધ્રુવ આત્મા છું, હું નિત્ય આત્મા છું, પરિપૂર્ણ આત્મા છું, અનાદિ અનંત, સ્થાયી, શાશ્વત, નિત્ય, ધ્રુવ, રેવા વાળો એક રૂપ નાયક ભાવ છે. જો ઉપજે તે સુવિચારણા મોક્ષ માર્ગ સમજાય. હવે બોલો, આવી વિચારણા ઉપજે અને જીવન આખો મોક્ષ માર્ગ સમજાય. બોધ પ્રાપ્ત થયો સદગુરુ નો, બોધ પ્રાપ્ત થયો એના ઉપર વિચાર થયેલા, મોક્ષ માર્ગ આખો સામે આવ્યો અને એ વિચારણાથી મોક્ષ માર્ગ આખો સમજાઈ ગયો કે અચ્છા સુખી થવાનો માર્ગ આ છે, અચ્છા અનાધિકારથી હું અહીંયા ભૂલ કરું છું, હું આ એક સમય ની પર્યાય અને જળ ના પરમન માં એકત્વ કરું છું. એ બંધ માર્ગ છે, બંધ માર્ગ સમજાય છે, મોક્ષ માર્ગ સમજાય છે, મોક્ષ સમજાય છે. વિચાર કરવાથી સમજાય છૂટું છે કે પછી પરિભ્રમણ માં, પરિભ્રમણ ના ચક્કર માં જન્મ મરણ જન્મ મરણ જન્મ મરણ કરતા કરતા નિગોદ માં ચાલ્યા જાઉં છું. બોલો, વિચાર કરો, વિચાર કરો, વિચાર કરો કે છૂટું છે કે નિગોદ માં ચાલ્યા જાઉં છું. તરત પર્યાય નો કાળ પૂરો થશે પછી શું થશે કહો. અહિયાંથી બે રસ્તા છે, યા તો તું તું વિચારણા કરીને તત્વ નિર્ણય કરીને મોક્ષ ચાલ્યો જા, યા તો પછી અધોગમન, યા તો ઉર્ધ્વગમન. ઉર્ધ્વગમન સિદ્ધાલય તું સ્થિત જો, યા તો અધોગમન. આહા, ઉપજે તે સુવિચારણા, મોક્ષ માર્ગ સમજાય, મોક્ષ માર્ગ સમજાય. એને સમજો મોક્ષ માર્ગ શું છે, મોક્ષ શું છે, ધર્મ શું છે. આહા, એ સમજો તો ખરા, મોક્ષ માર્ગ સમજાય. પેલા સમજાય, પેલા આપે કે ને તમે પ્રોજેક્ટ, અચ્છા સમજાવો, પેલા સમજાવો તો ખરા શું છે પ્રોજેક્ટ. જોબ આવી છે, સમજાવો શું છે જોબ, જોબ જોબ ના ક્રાઇટેરિયા શું છે, રિક્વાયરમેન્ટ શું છે જોબ. સમજાવો, પેલા સમજાવો, સમજાવું કાય, મોક્ષ માર્ગ સમજાય, મોક્ષ સ્વરૂપી આત્મા સમજાય, સમજાવું કાય, કઈ સમજાવું, સમજાય. સમજાણું કઈ કર પ્રેમ સે પુકારતે થે, સમજાણું કાયા. એ ગુરુદેવ કો પાના ઓર ગુરુદેવ કો સુનના, બડા ભાગ્ય માનેંગે ભગવાન બનેંગે. ભગવાન છો ભગવાન થાઓ મંત્ર કહેતે થે, ભગવાન છો ભગવાન થાઓ મંત્ર કહેતે થે. સમજાણું કાય કહકર પ્રેમ સે પુકારતે થે, સમજાણું કાય 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 સમજાણું. અમે શું કહીએ છે, આહા તું પ્રભુ છો, તું પ્રભુ છો, તું પ્રભુ છો, તું પામન નથી. ઉપજે તે તું વિચારણા, મોક્ષ માર્ગ સમજાય, મોક્ષ માર્ગ સમજાય. જેને સમજાય એને એની મહિમા આવશે. સમજાયું, સમજાયું તને મોબાઈલ, મોબાઈલ નું બધું સમજાયું. હા, સમજાયા પછી ખબર પડી કે ઓ હવે સમજાયું કે આ મોબાઈલ માં આટલા આટલા ફીચર્સ છે, આટલી કેપેસિટી છે. સમજાયું, સમજ 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 જીવને આનંદ આપશે, શાંતિ આપશે. સમજ, સાચી સમજ તારી સાથે રાખશે, સાચી સમજ ને તારી સાથે રાખશે. સમજ મોક્ષ માર્ગ શું છે, સમજ સમજ જે જીવ મોક્ષ માર્ગ પર ચાલ્યા એ કેવી રીતે ચાલ્યા. જીસ પંથ ચલે ભગવંત વહી આચર્ય, એ પંથ કેવો છે, એ પંથ નું સ્વરૂપ શું છે, માર્ગ નું સ્વરૂપ શું છે. પેલા આપણે પછી તમે સમજાવો તમે ક્યાં રહો છો, જયારે સમજાવો તો ક્યાં રહો છો. તો સમજ પેલા તારે ત્યાં પહોંચ્યું છે તો સમજ કે તમે ક્યાં રહો છો. અચ્છા અહીંયાથી રાઈટ લેવાનું, અચ્છા ઓલા મેકડોનલ્ડ થી લેફ્ટ લેવાનું, પછી ઓલું બિલ્ડિંગ, પછી સમજ સમજ. પેલા તારા જ્ઞાન માં આખું ચિત્ર બની જાય, એના એના ઘર નો રસ્તો આખો તારા જ્ઞાન માં પેલા બની જાય. મોક્ષ માર્ગ સમજાય, મોક્ષ સમજાય, મોક્ષ સ્વરૂપ આત્મા સમજાય, બંધ નું સ્વરૂપ સમજાય, તો સંવર નું સમજાય, તો નિદ્રા નું સમજાય, તો મોક્ષ નું સમજાય, ને જીવ નું સમજાય, જીવ નું સમજાય, છ દ્રવ્ય નું સમજાય, જળ નું સમજાય તો જીવ નું સમજાય, સ્વ નું સમજાય તો પર નું સમજાય, દ્રવ્ય સમજાય તો પર્યાય સમજાય. સમજ 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 સમજ, પેલા સમજ, શાંતિ થી સમજ, છ આઠ મહિના વર્ષ સમજ, સ્વાધ્યાય કર, સમજ આદ્યપાન અભ્યાસ કર, સમજ મોક્ષ માર્ગ શું છે, એનું ફળ શું છે, એના ઉપર ચાલેલા જીવો કઈ દશા ને પાયમાં કેવી દશામાં બિરાજમાન છે, કેવો અનુભવ કરે છે, કેવું વેદન કરે છે. સમજ સમજ સમજ. અમને બિઝનેસ કરો છો, પેલા સમજ સમજ કે બિઝનેસ કેવી રીતના કરાય, જોબ કેવી રીતના કરાય, ભણાય કેવી રીતના. સમજ ઉપજે જે ઉપજે તે શું વિચારણા, મોક્ષ માર્ગ સમજાય. હવે બે લાઈન છે, ગુરુ શિષ્ય સંવાદ થી ભાગ્યું શત પદ આહી. હવે ગુરુ અને શિષ્ય એટલે પ્રશ્ન કૃપાનુદેવ જ ઉભા કર્યા, કારણ કે કૃપાનુદેવ લખી ના આપી આત્મા, તો કૃપાનુદેવ પોતે પ્રશ્ન ઉભા કરે છે, શંકા ઉભા કરે છે, શંકા ઉભી કરે છે અને એનું એનું સમાધાન પોતે આપે. અને પછી શું લખ્યું છે, ભાખ્યું એટલે કહીશું, ભાખું ભાખું એટલે કહેશું, કહીશ ભાખું ભાખું એટલે કહીશ. ષટપદ આહી, ષટપદ ષટપદ ની ચર્ચા હોયા, બહુ સરસ ચાલી છે. ષટપદ આત્મા છે તે નિત્ય છે, નેક્સ્ટ ટાઈમ લીધું આપણે, સમય થઈ ગયો. જે કરતા અનિત કર્મ છે ભોગતા વળી મોક્ષ છે, મોક્ષ ઉપાય સુધર્મ. તો આ શત પદ જે છે એ શત પદ ને હવે અહિયાં સમજાવે છે, અને પછી શંકા શિષ્યની અને સમાધાન ગુરુ નું. શંકા શિષ્યની અને સમાધાન ગુરુ આપે છે. અજોડ બેજોડ શંકાઓ છે અને અજોડ બેજોડ અદ્વિતીય અનુપમ અદ્ભુત સમાધાન છે. કારણ કે પોતે જ શિષ્ય છે, પોતે જ ગુરુ છે, પોતે જ શંકા ઉભી કરી છે, પોતે જ એનું સમાધાન કર્યું છે, અને પોતે જ છઠ પદ ને સમજાવે છે. એની ચર્ચા આપણે આગળ કરીશું. निज निधि निज में बताई यह अनंत उपकार है, इसके लिए दिनवाणी नाथ को वंदना शत बार है, वंदना शत बार है. अनेकांत में नित्य बोधि निज द्वादशानी परम उपकारी दिनवाणी नाथ नो जय हो. हम भक्तों ना अनंत उपकारी कान गुरु देव नो जय हो. धन्यता पशुओं की भगवती मात नो जय हो. આત્મસિદ્ધિના રચયિતા કૃપાળુ દેવ આદિ સમસ્ત જ્ઞાની ધર્માત્માઓનો જય હો. સત્ય સનાતન સહાનુભૂતિમય દિગંબર જૈન ધર્મનો જય. જય જીને.